શ્રવણથી જ્ઞાનક્રિયા છે કહીને છું. મત્કારથી અવસ્થા ટાળીને આત્માથી અવસ્થા સિદ્ધ કરવી છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ આત્માના ષટપદની વાત થઈ શકશે. પરમ કૃપાળુ દેવી આ ષટપદની વાત ગુરુ શિષ્યના સંવાદ રૂપે કહી છે. ગુરુ શિષ્યનો સંવાદ પ્રારંભ કરતા પહેલા 42 ગાથાઓમાં પૂર્વ તૈયારીની વાતો તેઓએ કરી છે. જેમાં શાસ્ત્રનો અડધી કલાક સાજ મેળવાય છે, અડધો કલાક માતાના દુખાવા સમાન હોય છે. હથોળી હાથમાં હોય, તબલા ફૂકતો હોય, હાર્મોનિયમ બગાડતો હોય, આપણને લાગે સમય બગાડે છે, પણ સાજ મેળવે છે.
મતાર્થી અવસ્થા દૂર થાય, આત્માર્થી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સુવિચારણા પ્રગટ થાય છે. એમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી મોહનો ક્ષય થાય છે અને મોહનો ક્ષય થયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના આ અંતિમ ચરણ સુધી યાત્રા કરવા માટે આત્માના ષટપદનો સંવાદ અત્યંત ઉપયોગી છે અને તેનો પ્રારંભ કરતા પહેલા પરમ કૃપાળુ દેવે અદ્ભુત વ્યવસ્થા આપી છે. આ માત્ર બુદ્ધિશાળીનું કે માત્ર તત્વ ચર્ચા કરનારાઓનું કામ નથી. જેને અંતકરણમાં શુદ્ધિ થઈ છે, ચિત્ત શુદ્ધિ ને મન શુદ્ધિ થઈ છે, કષાયો અને રાગ દ્વેષ મોડા પડ્યા છે, મંદ થયા છે, ગયા નથી, દર્શન મોહ મોડો પડ્યો છે, મંદ થયો છે, ગયો નથી, તેના માટે આ વાત છે. આ મંદ થાય ત્યારે તેને સાધના માટે અવકાશ મળે છે, એક તક મળે છે, એક ભૂમિકા તૈયાર થાય છે. જમીન ખેડતા ખેડતા જ્યારે બળદ થાકે છે અને ખેડૂત પોતે પણ થાકે છે ત્યારે 5 મિનિટ વિસામો કરે છે. એ વિસામાં પછી તાજગી અનુભવે તેમ સાધકને પણ એવી તાજગીની જરૂર છે અને તાજગી હોય તો સંવાદ થાય, કારણ કે તેને મોક્ષ અવસ્થા, અનિર્વચનીય અવસ્થા, દિવ્ય અવસ્થા, અલૌકિક અવસ્થા પ્રાપ્ત કરવી છે. અનંતકાળની આ બધી મુશ્કેલીઓ કાયમ માટે દૂર થઈ જાય એવી અવસ્થામાં એને જવાનું છે. તેની પૂર્વ તૈયારી બરાબર થવી જોઈએ. તેથી 42 ગાથાઓમાં પ્રાથમિક વાત કરી છે, તે ધીરજથી સમજવી જરૂરી છે.
પહેલી ગાથામાં એક સમસ્યા રજૂ કરી છે. સાંભળતા સાંભળતા જે જે પ્રશ્નો તમારા મનમાં ઉભા થઈ શકે એ પ્રશ્નો કૃપાળુદેવ જાતે રજૂ કરીને તેનું સમાધાન આપે છે. તેઓ જાણે છે કે કયા પ્રશ્નો ઉભો થશે, આ કડી પછી અને આ શબ્દો પછી આવા પ્રશ્નો ઉભા થશે. આમ આપણા પ્રશ્નોને જાણે છે અને પ્રશ્નોનું સમાધાન કરવું પડશે એમ સમજીને પોતે તેનું સમાધાન પણ કરે છે. સદગુરુનો યોગ પ્રાપ્ત થાય તો આનંદની વાત, પણ ન થાય તો વચગાળામાં શું કરવું? નિરાશ થવું, હતાશ થવું, બેસી રહેવું, ગમગીન થવું, અળસ થવું, આળસુ થવું, નિષ્ક્રિય થવું, કંઈ કર્યા વગર પડ્યા રહેવું? સદગુરુનો યોગ પ્રાપ્ત થાય તો દશેરા ને દિવાળી, પણ સદગુરુનો યોગ પ્રાપ્ત નથી થયો, મુમુક્ષુ ટાપીને બેઠો છે, તે સંસાર છે. જેમ ચાતક પક્ષી મોટું ફાડીને બેસે છે કે ક્યારે વરસાદ થશે, તે મુમુક્ષુ પણ સદગુરુની રાહ જોવે છે, પણ સદગુરુ આવ્યા નથી. વિરહ છે, યોગ થયો નથી, ઝંખના છે પણ મળ્યા નથી, અંદરની તાલાવેલી છે પણ પ્રાપ્ત થયા નથી, તો તે દરમિયાન કરવાનું શું? તેનો ઉત્તર આ 13મી ગાથામાં કહ્યો છે.
જ્ઞાની કહે છે કે નિરાશ ન થશો, સદગુરુનો યોગ પ્રાપ્ત થશે જ થશે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે તેમ મુમુક્ષુતા સદગુરુને ખેંચી લાવે છે. જેમ ગળપણ કીડીઓને ખેંચી લાવે છે, રસોડામાં કોઈ ઠેકાણે સાકરના દાણા વેરાયા છે તેની કીડીઓને તો ગમે ત્યાંથી ખબર પડી જાય છે, કારણ કે તેને સુગંધ આવે છે. અને તમને નવાઈ લાગશે કે સાકરના દાણા ભેગા રેતીના કણ પડ્યા હોય તો એ રેતીના કણને નહીં અડે, એ સાકરના દાણાને જ અડશે. આટલું આપણે કીડી પાસેથી સમજીએ તો પણ ઘણું છે. કીડી જેમ સાકરના દાણાને પકડે છે તેમ તમે આત્માને પકડો. આત્માને પકડો ને શરીરને શું કામ પકડો છો? ધનને, સંપત્તિને, કુટુંબને, યશ કીર્તિને શું કામ પકડો છો? માયાને કેમ પકડો છો? કીડી કહે છે ભલે રેતીના કણ પાસે પડ્યા હોય પણ અમે તેમાંથી સાકર પકડી લઈશું, તેમ તમે કેમ કહેતા નથી કે ભલે ને સંસાર રહ્યો પણ અમે પરમાત્માને ઉતી લઈશું? આ ધરતી ઉપરની એક અનિવાર્ય ઘટના છે કે કોઈ પણ મુમુક્ષુ એવો નથી કે જેને સદગુરુ મળ્યા નહીં હોય. આજે નહીં તો કાલે તેને સદગુરુ અવશ્ય મળે છે. વિશ્વનો આ અફર નિયમ છે, વિશ્વનું બંધારણ છે કે મુમુક્ષુતા પ્રત્યે પ્રગટ થાય તો સદગુરુ મળે જ. ચિંતા ન કરશો. કોને માનવા, કયા કપડામાં જોવા, કોને સ્વીકારવા, શા માટે મૂંઝાવ છો? શોધવાની જરૂર નથી, ફળવાની કે ફૂટપટ્ટી લઈને માપવા જવાની જરૂર નથી. મહાપુરુષો કહે છે કે કમળ ખીલશે તો ભમરાઓ આવશે જ, આકાશમાં ચંદ્રમા ખીલે તો દરિયો ઉછાળામાં અને મેઘની ગર્જના થશે તો મોરલો ટવકાર કરશે જ. અવિના ભાવી સંબંધ છે કે મુમુક્ષુતા પ્રગટ થઈ કે સદગુરુ મળે જ મળે, પણ જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પરમ કૃપાળુ દેવ જુદા જુદા ઉપાયો આપે છે, જુદા જુદા માર્ગ કરી આપે છે. એક દરવાજો બંધ થાય તો
આપતો પુરુષ પ્રાપ્ત થવા જોઈએ પણ તે પ્રાપ્ત થયા નથી. આપતો એટલે રાગ દ્વેષ રહિત, મોહ રહિત અને અપમાન રહિત. આ જગતમાં જે કઈ પ્રશ્નો છે તે આ ચાર રાગાદીમાંથી ઉભા થયા છે. રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એ ચારેથી જેમની ચેતના સદા માટે રહિત થઈ છે એવા જીવંત ચેતના એને કહેવાય છે આપ. જે વખતે આત્મા રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનથી મુક્ત થાય ત્યારે એને વિતરાગતા પ્રાપ્ત થાય છે. તે વખતે જ્ઞાન પોતાની બધી જ મર્યાદાઓ તોડીને અમર્યાદિત બને છે, અફાટ બની જાય છે. જેમ દરિયાને મર્યાદા નથી તેમ જ્ઞાનને મર્યાદા રહેતી નથી. જ્ઞાનને મર્યાદા લાવનાર ચાર પરિબળો રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન હતા. તે ચારે ચાર દૂર થયા તેથી જ્ઞાન અફાટ થયું અને એવું જ અફાટ જ્ઞાન, વિરાટ જ્ઞાન અને પરિપૂર્ણ જ્ઞાન તેને શાસ્ત્રીય ભાષામાં કેવળ જ્ઞાન કહે છે. એ સર્વજ્ઞ અવસ્થા છે. એવી જે સર્વજ્ઞ અવસ્થામાં દેખાય, અનુભવાય, સ્પર્શ થાય, જે ટચ થાય, જે સાક્ષાત્કાર થાય ને તેમના મુખમાંથી એના સંબંધી જે કંઈ શબ્દ નીકળે તે શબ્દને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્રને માથે મૂકી નાચવા જેવું છે. હિન્દુસ્તાનમાં પરંપરા છે, ભાગવત સપ્તાહ હોય ત્યારે તેના ચડાવવા બોલાય છે અને ચડાવવામાં લાખો રૂપિયાનો ચડાવો બોલે. મોટા ઘરની પુત્રવધુ લાખો રૂપિયાના કિંમતી ઘરેણા પહેરી ઘર બજારમાં ભાગવતજીને માથે મૂકી નાચતી ઉઘાડે પગે ચાલે. આ ભાગવતજીનું બહુમાન છે. આ કોરા શબ્દ નથી પણ આ મોતીના દાણા છે. એ જીવને જગાડનાર છે, એ જાગૃતિ આપનાર છે.
સદગુરુ મળ્યા નથી પણ મળ્યા પછી જે ઘટના ઘટશે તે અલૌકિક હશે. શસ્ત્ર પણ જેમને મળ્યા છે તેમના જીવનમાં જે ઘટના ઘટે છે તે અદ્ભુત હોય છે. જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં મોહ નથી, જ્યાં અજ્ઞાન નથી, જ્યાં જ્ઞાન અફાટ થયું છે, જ્યાં વિરાટ જ્ઞાનનો દરિયો ઘૂંઘવાટ કરે છે, એવા જ્ઞાનમાં વિશ્વનું સમસ્ત દર્શન જેમને થયું અને જેવું જાણ્યું, જોયું અને અનુભવ્યું તેવું કહ્યું તેને કહેવાય છે શાસ્ત્ર. 150 વર્ષ પહેલા થયેલા પરમ કૃપાળુ દેવને 16 વર્ષની ઉંમરે અરણકાર થઈ આવ્યો. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. પરમ કૃપાળુ દેવ જગતના સંતોને પૂછે છે કે અમારે તે એ પરમ તત્વને મેળવવું છે, એ પરમ પદને મેળવવું છે, એ પરમ અસ્તિત્વની ઝાંકી કરવી છે, એ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં અમારે ડૂબી જવું છે, એ આનંદના સાગરમાં અમારે નાહવું છે. પ્રભુ, અમે કોને પૂછીએ અને કોના શરણે જઈએ, કોના આધારે કામ કરીએ તે અમને કહો તો ખરા. અમને બાહેધરી તો આપો કે જ્યાં ગયા પછી અમારી છેતરપિંડી ન થાય. સત્ય કેવળ એટલે નિર્ભેળ, અંદર કંઈ આ ભેળવેલ ન હોય. અત્યારે ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ હોય છે. એક માણસ જીવનથી કંટાળ્યો, તેને એમ થયું કે મરી જવું છે. મેડિકલ સ્ટોરમાં જઈ ઝેર લઈ આવ્યો, 10-20 સેકન્ડમાં જ મરી જવાય તેવું કાતિલ ઝેર ખરીદેલ. ઝેર પીધા પછી એક મિનિટ થઈ, બીજી મિનિટ થઈ, પણ કંઈ થયું નહીં. તેને નવાઈ લાગી કે આ શું થયું. ઝેરમાં પણ ભેળસેળ. એવો જમાનો આવ્યો છે કે માણસને મરવું હોય તો ઝેર ખાઈને મરવા માટે ચોખ્ખું ઝેર પણ નથી મળતું. તો ધર્મ ચોખ્ખો ક્યાંથી મળશે? સત્ય કેવળ માનવું. કેવળ સત્ય ક્યાંય નિર્ભેળ મળતું નથી. પરમકૃપાળુદેવે કહ્યું કે ચિંતા ન કરશો, નિર્દોષ નરનું કથન માનો. આ મહાપુરુષની ખૂબી તો જુઓ. અમે કહી શકતા સખત કે ભગવાન મહાવીર પાસેથી મળશે, ભગવાન આદિનાથ પાસેથી મળશે, કુનકુંદાચાર્યજી કે અમૃત ચંદ્રાચાર્યજી પાસેથી મળશે. પણ તેમ ન કહેતા તેમણે એમ કહ્યું કે એવો પુરુષ શોધી લ્યો કે જે નિર્દોષ હોય. નિર્દોષ એટલે દોષ વગરનો, દોષ રહિત એટલે રાગ દ્વેષ મોહ અને અજ્ઞાન રહિત સાથે એક વાત જોડી કે તે જેણે અનુભવ્યું એવો અનુભવ જેણે કર્યો હોય.
પછી આપી દે.
મજા તો અનુભવની છે. મોહન થાળ હાથમાં લઈ ચોપાટી ઉપર ફોડો. મોહન થાળ બોલવાથી મજા ન આવે, પણ જેવી કટકી મોઢામાં મૂકી તે તરત મજા પડે. તેમ આત્માનો અનુભવ થાય ત્યારે ખબર પડે. આત્માની વાત કરવી તે એક વાત છે અને અનુભવ કરવો તે બીજી વાત છે. આત્મજ્ઞાને મગ્ન જો, સો સપૂત ગલખેલ, ઇન્દ્રજાળ કરી લેખવે, મલે નતિહા મનમેળ, એવા આપ્ત પુરુષનું વચન તેને કહેવાય છે શાસ્ત્ર. શાસ્ત્રને જ્યારે અડો ત્યારે તમે પરમાત્માને અડો છો એવો અનુભવ કરજો. ઘણા લોકો તો ઓશિકું ન હોય ત્યારે પુસ્તક માથા નીચે મૂકી સૂઈ જાય છે. એક ભાઈને મેં પૂછ્યું કે તમે આવું કેમ કરો છો, તો કહે બધું વાંચવું તેના કરતાં માથા નીચે પુસ્તક રાખી પ્રાર્થના કરું તો બધું જ્ઞાન મારા માથામાં આવે. આ જગતમાં નમૂના પણ જાત જાતના છે. કરોડોના જવેરાત કરતા પણ શાસ્ત્ર કિંમતી છે.
બસ થોડી વિચારણા કરીએ ગાથા વિશે. ગાથાનું સૂત્ર શું છે? સદગુરુનો યોગ ન હોય તો શાસ્ત્રો આધાર છે. કોને? સુપાત્ર જીવને. એક એક વાતને બધા શબ્દો સાથે સંગતિ કરીને સમજીએ તો જ વાત પકડમાં આવશે. અત્યાર સુધી વાત ચાલી કે પ્રત્યક્ષ સદગુરુ વિના જીવને મુક્તિનો માર્ગ મળવાનો કોઈ આધાર નથી. હવે અહીંયા પ્રશ્ન મૂક્યો છે કે ભાઈ જ્યાં સુધી સદગુરુનો યોગ થયો નથી ત્યાં સુધી વચગાળામાં શું કરવું, તે દરમિયાનમાં શું કરવું? ગુરુને શોધવા પ્રયત્ન કરવો એ વાત સાચી છે, પણ એ ગુરુને શોધવા માટે ત્યાં સુધીમાં આધાર શું? શાસ્ત્રો. જ્ઞાની પુરુષ એની વાણીથી ઓળખાય, તો જ્ઞાનીની વાણીનો પરિચય શેનાથી થાય? શાસ્ત્રોથી થાય. એટલી સરસ રીતે વાત મૂકી છે અને મુનિશ્રીએ સરસ કહ્યું છે કે કૃપાળુદેવની કરુણા તો જુઓ કે એક દરવાજો બંધ છે તો બીજો ખોલે છે અને બીજો બંધ હોય તો ત્રીજો ખોલી આપે છે. કૃપાળુદેવની વાતમાં મોક્ષ માર્ગ માટે મુમુક્ષુને ક્યારે કહ્યું નથી કે બસ પતી ગયું, તારું આવી ગયું, હવે કંઈ બનશે નહીં, કાંઈ નહીં. સદગુરુનો મહિમા ગાયો, સદગુરુના લક્ષણો કીધા, પરોક્ષ જીન ઉપકાર કરતા પણ સદગુરુનો ઉપકાર કીધો. આ બધી વાત કર્યા પછી એમણે કહ્યું કે પણ સદગુરુનો યોગ ન થયો હોય તો વચગાળામાં શું, દરમિયાનમાં શું? એટલી સરસ મજાની વાત કરી છે કે દરમિયાનની અંદર તો કે ભાઈ અમારે તો મતારથી અવસ્થા દૂર કર્યા વિના આત્માર્થી અવસ્થા પ્રાપ્ત થાય નહીં. તો આત્માર્થી અવસ્થા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ સતત ચાલુ રાખવો પડે. ગુરુ મળે ત્યારે તો બરાબર છે, પણ ન મળે તો પણ જીવે મતાર્થીમાંથી આત્માર્થી તો થવું જ પડે. અને એ થવા માટે એને કોઈને કોઈ આધાર જોઈએ, કોઈને કોઈ અવલંબન જોઈએ. કારણ વ્યવસ્થા શું છે કે જીવ ભલે પોતે અનંત જ્ઞાનનો ધણી છે, છતાં પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. આ એક પરમાર્થ માર્ગનું રહસ્ય છે. બહુ મોટો ભેદ છે કે જ્ઞાન સ્વરૂપ એવો જીવ પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. કૃપાળુદેવે આ વાત અનેક જગ્યાએ કહી છે. ક્યાં કીધી છે? 200 ની અંદર 13મું બોલ. જીવ નિજ છંદે ચાલીને અનંતકાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાનીનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. અહીંયા જ્ઞાનીના આરાધકની વાત નહીં લેવાની બેન, ઉતાવળ બધી નહીં કરવાનું, બધું નહીં ભૂલી જવાનું. જેટલું લાગુ પડતું એટલું બોલે તો જ સમજાય. પોતે પોતાથી જ્ઞાન પામે નહીં એટલું સમજવું છે. જ્ઞાનીનો આવે તો વળી એમ કે સદગુરુ જોઈએ, તો વાત પછી સદગુરુની નથી અત્યારે, અત્યારે વાત શાસ્ત્રની છે. ગરબડ ક્યાં થાય છે? બધું જેટલું છે એટલું બધું કડકડાટ પોપટપાટ છે આપણો. પોપટપાટ ન ચાલે, યાંત્રિકતા ન ચાલે. સમજણ, જાગૃતિ, વિવેક, ક્યાં શું યોગ્ય છે, કેટલું યોગ્ય છે, શું સમજવું છે અહીંયાથી, એટલી જ વાત પકડો, એથી આગળ નહીં. તો બહુ સરસ કહ્યું, એવું કહ્યું છે કે અપૂર્વ એવું પોતે પોતાથી પામી શકે નહીં. આ પોતાનું સ્વરૂપ એ અપૂર્વ છે. અનંતકાળથી પોતે છે, એનું અસ્તિત્વ અનાદિથી છે, છતાં પોતાના અસ્તિત્વનું પોતાને ભાન નથી. હવે એ માટે એને કહ્યું છે કે ભાઈ તને આ જ્યારે મતાર્થીપણું જાય ત્યારે જ આત્માનું લક્ષ થશે, ત્યાં સુધી આત્માનું લક્ષ થશે નહીં. તો મતાર્થીપણું ટાળવું છે પ્રભુ અમારે. હવે સદગુરુ તો મળ્યા નથી એટલે જીવની એટલી પાત્રતા થઈ નથી. અહીંયા વાત એટલી સરસ કરી છે કે પવન વરસાદને ખેંચી લાવે એમ મુમુક્ષુતા સદગુરુને ખેંચી લાવે છે. જેમ સાકરના દાણા કીડીને ખેંચી લાવે છે એમ મુમુક્ષુતા સદગુરુને ખેંચી લાવે છે. તો રહસ્ય આ સમજવાનું છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થઈ સદગુરુ પણ જેનામાં છે એ જીવ આ મુમુક્ષુના સંપર્કમાં આવે છે, એના સમાગમમાં આવે છે. તો સત્પુરુષનો સમાગમ શોધવાનો નથી, પણ મુમુક્ષુતા ઉત્પન્ન કરવાની છે. અને કહ્યું છે કે ધરતી ઉપરની એક અનિવાર્ય ઘટના છે કે કોઈ પણ મુમુક્ષુ એવો નથી કે જેને સદગુરુ મળ્યા નથી. કોઈ પણ સદગુરુ ગમે તેવા પાત્રનો હોય, એટલે તો આપણે કથાનકની અંદર ઘણી વાર આશ્ચર્ય થાય કે ગોશાળાને પણ ગુરુ તો મળે છે. જગતની અંદરની કોઈ ઘટના એવી નથી, કોઈ ચોરને, કોઈ લૂંટારાને, કોઈ બુદ્ધના સ્વરૂપમાં એને ગુરુ મળે, કોઈને મહાવીરના સ્વરૂપમાં ગુરુ મળે, કોઈને વાલ્મીકીને એના નારાયણ નારદજીના સ્વરૂપમાં પણ ગુરુ મળે. તો જગતની અંદર આવા નિકૃષ્ટમાં નિકૃષ્ટ આત્માઓ હતા એને પણ ગુરુ તો એ શોધવા નથી ગયા, પણ મળ્યા છે. આ નિયમ, આ રહસ્ય, રહસ્ય છે કે સદગુરુ મળે. વિશ્વનો આ અફર નિયમ છે કે મુમુક્ષુતા પ્રગટ થાય તો સદગુરુ મળે. પ્રશ્ન ક્યાં છે હવે કે મુમુક્ષુતાનો? તો મુમુક્ષુતા પ્રગટ થવા માટેનો અવરોધ શું છે? મતાર્થીપણું છે એ મુમુક્ષુતા પ્રાપ્ત કરવામાં અવરોધરૂપ છે. નહીં તો માર્ગ સરળ છે કે આત્માર્થી અવસ્થા પ્રાપ્ત થાય એટલે સુવિચારણા થાય, સુવિચારણા થાય એટલે નિજ જ્ઞાન પ્રગટે, નિજ જ્ઞાન પ્રગટે એટલે મોહ ક્ષીણ થાય, મોહ ક્ષીણ થાય એટલે નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. વાત બહુ સરળ છે અને એના ચાર જ તબક્કા કીધા છે. એ ચારે તાર લક્ષમાં આવી જાય કે જ્યારે જીવની અંદર પાત્રતા આવે એટલે સુવિચારણા પ્રગટે. સુવિચારણા શેમાંથી પ્રગટે? બોધમાંથી, સત્પુરુષના વચનોમાંથી, આપ્ત પુરુષની વાણીમાંથી સુવિચારણા પ્રગટે. સત્પુરુષના વચનનો યથાર્થ વિચાર કરીએથી જીવમાં સુવિચારણા પ્રગટી શકે છે. બોધથી પ્રગટે, ઉપદેશથી પ્રગટે, શાસ્ત્ર વાંચનથી પ્રગટે. તો એટલા માટે હવે એણે સુવિચારણા, એણે મતાર્થીપણું છોડી અને આત્માર્થીપણાની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો જીવનમાં સુવિચારણા પ્રગટાવવા માટે એને શાસ્ત્ર ઉપકારી છે. સદગુરુ મળ્યા નથી, સદગુરુ મળ્યા નથી, પણ એને શાસ્ત્ર ઉપકારી છે. એટલે કે છે કે આ રીતે જોઈને શાસ્ત્રને પકડો. હવે શાસ્ત્રને પકડવા માટે એની જે સુપાત્રતા શું છે તો આત્માર્થીપણું, મુમુક્ષુપણું. એની સુપાત્રતા શાસ્ત્ર કોના હાથમાં શોભે? મુમુક્ષુના, આત્માર્થીના. જેને આત્માર્થ સાધવો નથી એને શાસ્ત્ર શું કામના? એને શાસ્ત્ર બોજો છે, બહુ મોટો બીજો છે. જેમ આપણે વ્યવહારની અંદર કોઈ જ્ઞાન લેવું હોય અને જે જ્ઞાનમાં આપણને રસ રુચિ નથી અને જે જ્ઞાન પ્રાપ્ત કરવું જ નથી. સમજો કે આપણે કોમર્સના વિદ્યાર્થી છીએ તો મેડિકલની મોટી મોટી બુક આપણને કોઈ આપે ભેટ, શું કામની? આપણા માટે બોજો છે કે ભાઈ આ અમને કામનું નથી. અને મેડિકલના વિદ્યાર્થીને કોઈ મોટી અર્થશાસ્ત્રની ચોપડીઓ આપે તો એને પણ બોજો છે. કોઈ શાસ્ત્ર આપે મોટું તો એને બોજો છે. તો અહીંયા એ કહ્યું છે સરસ કે ભાઈ સત્પાત્ર જીવ હોય તો એને શાસ્ત્ર ઉપયોગી છે. જેને એમ થાય કે મારે તો સદગુરુ મળ્યા નથી પણ મેળવવાની ઝંખના છે, તમન્ના છે, તલસાટ છે, ક્યારે મળે? પણ જ્યારે મારી પાત્રતા પાકે ત્યારે. તો હું એની પાત્રતા પકાવવા માટે મારું મતાર્થીપણું દૂર કરું. ચાલો શાસ્ત્રનો આધાર લો. જ્યાં સુધી સદગુરુ મળ્યા નથી ત્યાં સુધી શાસ્ત્રનો આધાર લો, સ્વાધ્યાયનો આધાર લો, સત્સંગનો આધાર લો, કે જેથી કરીને મારી સમજ વિકસે, મારામાં રહેલું મતાર્થીપણું જાય, મારામાં જે આગ્રહ છે, મતાગ્રહ છે, કદાગ્રહ છે, પક્ષપાત છે, આ બધું દૂર થાય, હળવું થાય, જેથી સદગુરુ મળે ત્યારે જરાય વાર લાગે નહીં. તો શાસ્ત્ર છે એની સમજાવ્યું છે કે શાસ્ત્ર એ શું છે? તો કે શાસ્ત્ર એ આપ્તની વાણી છે. આપ્ત કોને કહેવાય? રાગ દ્વેષ મોહ અને અજ્ઞાનથી જે રહિત થયા છે જે પુરુષો, એના વચનો, એની વાણી, એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર લખનાર પુરુષોની અંદર રાગ ન હોય, દ્વેષ ન હોય, મોહ ન હોય, અજ્ઞાન ન હોય. એટલે જ્ઞાનની અંદર મર્યાદા લાવનારા આ ચાર પરિબળ છે. દરેક જીવમાં જ્ઞાન છે. કેટલું છે? અનંત. પણ એ અનંત જ્ઞાન પ્રગટ થતું નથી અને એને મર્યાદા આવી જાય છે, અવરોધ આવે છે, અંતરાય આવે છે, જ્ઞાન પ્રગટ થતાં રોકાઈ જાય છે. એના કારણો શું? તો ચાર કારણો, રાગ દ્વેષ મોહ અને અજ્ઞાન. આ ચાર કારણોથી દરેક વ્યક્તિમાં આ જ્ઞાન છે, અફાટ છે. સમુદ્ર જેવું અફાટ જ્ઞાન હોવા છતાં, સાગર જેવું અસીમ જ્ઞાન હોવા છતાં, દરિયા જેવું અમર્યાદ જ્ઞાન હોવા છતાં જીવમાં પ્રગટ થતું નથી. પ્રગટ થવા માટે આ બધા રોકાઈ જાય છે. તો કહે છે કે હવે જેનામાં પ્રગટ થયું છે અને જેણે આ જ્ઞાન પ્રગટ થઈને કહ્યું છે, જેવું અનુભવ્યું એવું જ કહ્યું છે. આ પુરુષોની અંદર રાગ દ્વેષ ન હોવાને કારણે જૂઠું બોલવાનો કોઈ કારણ નથી. વિતરાગ છે તો એનો લાભ શું આપણને? એને મૂર્છાવાદનું આચરણ એ ન કરે. જે વિતરાગ હોય એ મૂર્છાવાદનું આચરણ ન કરે. અને બીજો લાભ, એ કોઈના પ્રત્યે પક્ષપાત ન કરે કે આ મારો ને આ પરાયો, આ વાલો ને આ દવલો, આને કહેવાય ને આને ન કહેવાય, એ ન કરે. શું કામ? એ વિતરાગ છે. બે તત્વ સમજી લઈએ. વિતરાગતા પ્રાપ્ત થાય પછી એને જ્ઞાન થાય. એ જ્ઞાન બધાના કલ્યાણમાં હોય. શું કામ? કે એ કહેનારો કોઈથી જૂઠું ન બોલે. પૂર્ણ વિતરાગતા છે, કોઈ સ્વાર્થ નથી. અને બીજું, એનામાં કંઈ પક્ષપાત ન હોય. નહીં તો જાણનારો હોય, સોલિડ હોય, પણ બધી વાત આપણને ન કહે. એના પરમ શિષ્યને કહે, આપણને ન કહે. એના સગાવાલાને કહે, આપણને ન કહે. વાલા દવલા આવે ત્યાં. કારણ કે ભલે એનામાં જ્ઞાન છે પણ વિતરાગતા નથી. જાણતો હોય તો જૂઠું બોલે, મિસલીડ કરે, ગેરમાર્ગે દોરે. શું કામ? કે આ વળી મારાથી આગળ નીકળી જશે તો, માટે છુપાવે. કારણ કે એનામાં જાણપણું છે પણ વિતરાગતા નથી. જાણપણું છે પણ વિતરાગતા નથી. એટલે આપણે ત્યાં કૃપાળુદેવે કહ્યું કે તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ. જો તમારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો માનવું કોનું? સાહેબ, ખૂબ શાસ્ત્રનું જ્ઞાન છે એને માનવું, ખૂબ ભક્તૃત્વ જ્ઞાન છે એને માનવું. સાહેબ, ઘણી ઘણી રીતે રસપ્રદ શૈલીની અંદર ભાષણ કરે છે એને માનવું? તો કે ના. કોઈ સંપ્રદાયનો આચાર્ય છે એને માનવું? જુઓ, એણે ક્યાંય મહાવીરનું નામ ન લીધું, આદિનાથનું ન લીધું, ન શંકરાચાર્યનું લીધું, ન કુંદકુંદાચાર્યનું લીધું, કોઈની વાત ન કરી. કોનું માનવું? નિર્દોષ. અને પાછો નિર્દોષ છે એનું કયું માનવું? કેવું? કે તે જેણે, એક તો એ નિર્દોષ છે કે જે દોષ રહિત છે. મુખ્ય દોષ કયો છે? રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મોટામાં મોટો દોષ જીવમાં હોય તો રાગ દ્વેષ અને અજ્ઞાનનો છે. તો એ જેનામાંથી ગયા છે અને પછી જે સત્ય પ્રાપ્ત થયું છે એ જેણે અનુભવ્યું છે અને કહ્યું છે. એટલે કોઈ વાત અનુભવ્યા વિના લખી શાસ્ત્રની ઓળખ. શાસ્ત્ર લખનારાએ કોઈ વાત પોતાની કલ્પનાથી લખી નથી. સાહિત્યની કેટલીય કૃતિઓ છે, બહુ સરસ છે. લાઇબ્રેરીમાં જઈએ, વાંચીએ, કોઈ રસ શૃંગારની, કોઈ નાટકની, કોઈ સાહિત્ય કથા, નવલકથાઓ બહુ સરસ હોય. દિવસોના દિવસો આપણે એમાં ચાલ્યા જાય. પણ એ વાત અનુભવની ન હોય. એ વાત શેની હોય? કલ્પનાની હોય. એણે જે કથા લખી છે એ કથા કલ્પનાની છે. સિનેમા જેટલી જોઈએ છીએ આપણને ખૂબ ગમે છે, સિનેમાની એકેય વાત અનુભવની. એ સ્ટોરી રાઇટરની પોતાની ઇમેજિનેશન, કલ્પના છે. એમ ટીવીની સિરિયલ શું છે? કલ્પના છે. શું આવે ટીવી સિરિયલમાં? ગમે ને? કેમ કે આ જીવને કલ્પના સાથે વધારે મેળ છે, અનુભવ નથી. કૃપાળુ દેવે કહ્યું કે તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, કેવળ સત્ય માનજે, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. એનું જ માનજે કે જે કહેનારો નિર્દોષ છે અને એ વાત એણે પોતાના અનુભવથી લખી છે. ગાંધીજીએ લખ્યું, કે શ્રીમદના બધા પત્રો વાંચતા મારા ઉપર એવી છાપ થઈ છે કે જે એણે અનુભવમાં આવ્યું તે જ લખ્યું. કોઈના ઉપર છાપ પાડવા કે કોઈને સારું લગાડવા એક પણ અક્ષર એને પાડ્યો નથી. જેમ ગાંધીજી લખ્યું એમ જ ઉમાશંકર જોશીએ લખ્યું કે આ વચનામૃત એ ગુજરાતી સાહિત્યનો એક એવો અદ્ભુત નમૂનો છે કે જે વચનામૃતની તોલે અન્ય એકેય ગુજરાતી સાહિત્યની કૃતિ આવતી નથી. એટલા માટે નથી આવતી કે આંતરિક અનુભવ એ સામાન્ય રીતે શબ્દથી પર છે, શબ્દમાં લખી ન શકાય, સંવેદના શબ્દમાં લખી ન શકાય. પણ આ એક પુરુષે તો એને અધ્યાત્મનો આત્માનો થયેલો આત્મ અનુભૂતિનો અનુભવ તંતોતંત શબ્દ રૂપે લખ્યો છે. એને શબ્દ વાપર્યો છે તંતોતંત શબ્દ રૂપે લખ્યો છે કે જે અભિવ્યક્તિ બહુ મુશ્કેલ છે, કોઈ લખી શકતું નથી. શ્રીમદે આ લખી છે. આવી એની વાણીની અતિશય હતો એમનો, આ એમનો વાણીનો પ્રભાવ હતો. એ નિર્દોષ પણ હતા, એમની વાણી રાગ રહિત પણ લખાણી. જે એમને 398માં પત્રમાં કીધું કે અમે જે આ લેખ લખ્યો છે એ તમે આગમ જ માનજો, કારણ કે રાગ દ્વેષ રહિતપણે આ શબ્દો લખાયા છે, અને જે લખ્યું છે તે અનુભવમાં આવ્યું તે જ લખ્યું છે. કારણ કે એની પાસે એક સિદ્ધાંત હતો, એણે શાસ્ત્ર વાંચીને એ સાર પકડી લીધો કે જગતનું અનંતકાળથી આ રૂડું કરવાનો પ્રયત્ન કર્યો પણ રૂડું થયું નહીં. આ વાત એને બેસી ગઈ, આપણને હજી બેઠી. રોજ બોલીએ છીએ, રોજ બધાને કહીએ છીએ, પણ શ્રીમદનું આ વાક્ય કે જગતનું રૂડું કરવા અનંતવાર પ્રયત્ન કર્યો પણ રૂડું થયું નથી. એણે અનંતવાર પ્રયત્નમાં એની જન્મ જન્માંતરની સાધના મૂકી કે એક ભવ નહીં, કેટલા ભવ બગાડ્યા બધાને સારું લગાડવા, પણ એવું બન્યું ને કે બધાને સરળ. એટલે એણે વાક્ય લખ્યું કે મુમુક્ષુ તો રૂડું હોય તે જ આચરે, બીજું નહીં. મુમુક્ષુ તો જે રૂડું હોય તે જ આચરે, કોઈને રૂડું લગાડવાનો પ્રયત્ન ન કરે. આ કેટલું રહસ્ય છે, કેટલો મોટો ભેદ છે. આપણને શું છે કે વાત જાય છે, આપણે સામાન્ય ઘણું બધું વાંચીએ છીએ ને, એટલે આવી અદ્ભુત વાક્ય જે હોય છે કે ભાઈ આ જ પકડવાનું છે, આ તો છટકી ગયો, આ તો ધ્યાનમાં આવ્યું નહીં. અને આપણો ક્રમ તો એ જ ચાલુ રહ્યો કે ગામને સારું કેમ લાગે, અને બધાને સારું લગાડવામાં જિંદગી આખી પૂરી થાય. બાપ દીકરોને ગધેડો પ્રવાસમાં જતા હતા અને ગધેડાને લઈને ચાલે ને ભાઈ બાપ દીકરો હાલે, તો લોકોએ તરત શરૂ કરી, ટેકા શરૂ કરી કે છે અક્કલ, અસવારી સાથે છે તો એકાદો તો બે હે, નકામો ખોટો ગધેડો હાલો જાય છે, જરાય વિચાર નથી. બાપ દીકરાને થયું કે લોકો ટેકા કરે છે સારું લગાડવા માટે, એને કાંઈ વાંધો નહીં, એક જણ બે, કોણ બે, બાપ કે દીકરાને કે તું થાકી જઈશ, તું બેસ. બેસાડ્યો, જરાક આગળ ગયા, લોકો મળ્યા, છે શરમ દીકરાને, ગઢડો બાપ હાઈલો આવે છે અને પોતે અસવારી ઉપર સવાર થઈને બેઠો છે. દીકરાએ બાપ સામે જોયું, બાપ કે ઉતરી જા, ઉતરી ગયો, પોતે બેઠો, આગળ ચાલ્યા. ઓલાએ કીધું જે છે શરમ, દીકરાને ચલાવે છે ને પોતે, હવે તારે કેટલું જીવવું છે, તું તો હવે ખાઈ પીવું વિતરો, જેનું જીવન લાંબુ છે એની કાંઈ ચિંતા કરતો નથી. વળી બાપ દીકરો વિચારમાં પડ્યા કે કરવું શું, દીકરો બેઠો તો આને કે એમ કરી આપણે કોઈને કહેવાનું ન રહી, બે બેસીએ, બે બેઠા, સારું લગાડવું છે દુનિયાને, કોઈ કહે છે એ સહન થતું નથી, મને કે બસ હું આમ કરું ને તેમ કરું. વળી એક જૂઠ નવું કર્યું, બે જણા બેઠા, બે બેઠા ને આગળ ચાલ્યા. બોલો કે છે સર, આ બે બાપ દીકરો ભેગા થઈને ગધેડાને ઉપાડે એવા તો છે, એવા અલમસ છે, અને પોતે બે જણા ગધેડા ઉપર બેઠા છે. પ્રાણીની કોઈ પશુની કોઈ દયા જેવી ચીજ ખરી કે નહીં, બોલો હવે શું કરું, બાપ દીકરાને એમ થયું કે આપણે તો ભૂલ જ થાય છે, આપણે બધાને સારું લગાડવા પ્રયત્ન કરીએ છીએ પણ આમાં ક્યાંય કોઈને. તો લાકડી લઈને ગધેડાના ચાર પગે બાંધ્યા અને બે બાપ દીકરાએ ગધેડાને ઉપાડ્યો. પરિણામ એ આવ્યું કે પુલ ઉપરથી જતા હતા ગધેડો ભોયડકો અને તોફાન કરીને પાણીમાં નીચે પડ્યો અને ગધેડો મરી ગયો અને બાપ દીકરો. આ સ્થિતિ સંસારની, અનંત જન્મો ગયા જગતને રૂડું બતાવવા અનંતવાર પ્રયત્ન કર્યો પણ રૂડું થયું નહીં. અને એમાં ને એમાં બેડા જ કરે છે. હું આને હરખા રાખું છું, હમોવાડિયાને હરખા રાખું તો વેવાયેલા ઓલા ખરા થાય છે, વેવાયેલાને હારા રાખું છું તો મોહાડિયાને વાંધો આવે છે, મોહાડિયાનું કરવા જાઉં છું તો પાડોશી ગુંજાય છે. અરે તું આમાં નવરો જ નહીં થાય, લોકોનું હાંભળા કરીશ. તને જે લાગે છે કરને શાંતિથી, ઉપેક્ષા કર બધાને કે લોક મૂકે. આ વાત અનેક વાર સાંભળવા છતાં બેસતી નથી અને આપણી એને ગળ ચાલુ છે. અહીંયા કે છે કે અનુભવની આધાર ઉપર આ વાક્યો લખાયા છે. આત્મજ્ઞાને મગ્ન સો સો સબ પુદગલ ખેલ, ઇન્દ્ર જાડ કરી લેખવે મલે ન તિયા મન મેળ. જેનું ચિત્ત આત્મજ્ઞાનમાં છે એમાં જ જે મગ્નતા છે. આ સમાધિ શતકની એક ગાથા યશો વિજયજી મહારાજની છે, મૂકી છે કે જે આત્મજ્ઞાનમાં મગ્ન છે એણે આ આખી જગતને શું જુએ છે, પૂતગળનો ખેલ જુએ છે. આ ઇન્દ્રજાળ છે, માયા છે, આ જગત છે એ પૂતગલનો ખેલ છે. પૂતગલ સમયે સમયે પરાવર્તિત થયા કરે છે, પરિવર્તન થયા કરે છે, રૂપરંગ બદલ્યા કરે છે. આપણે એક સ્થિતિ ઈચ્છીએ છીએ પણ રહેતી નથી. પણ જેને આત્મજ્ઞાનમાં દ્રષ્ટિ થઈ છે સમજે છે કે આ તો જગતની માયા છે, સતત પરાવર્તન સતત પરિવર્તન એ જગતનું સ્વરૂપ છે. એટલે એક સરખું રાખવાનો પ્રયત્ન મારે કરવો એ વ્યર્થ છે, વૃથા છે. એટલે કહ્યું કે ઓ સબ પૂતગલ ખેલ, ઇન્દ્ર જાડ કરી લેખવે મળે ન ત્યાં મન મેળ. એ તો શું કે છે, ઇન્દ્ર જાડ છે, કોઈ જાદુગરની માયા જાડ છે. આ એવી છે કે સમયે સમયે ભ્રાંતિ ઊભી કરે છે, ભ્રમ ઊભો કરે છે. સમયે સમયે એમ થાય છે કે આ સાચું કે ઓલું સાચું, આ સાચું કે ઓલું સાચું, આ ખોટું કે ઓલું ખોટું. જેમ કૃપાળુ દેવને કવિ લાલન મળ્યા, શું કીધું, કોઈ કેતું જગત સાચું, કોઈ કેતું જગત ખોટું. જગત સાચું તોય મારે શું અને ખોટું તોય મારે શું. હે લાલનજી, આમ તમે વિચાર કર્યો, આ વિચાર જો લાંબો ચાલ્યો હોત તો તમને ક્ષાયિક સંકેત થઈ જાય, પણ તમે આટલે સુધી જ વિચાર કરીને પછી ડાપણ કર્યું ગામને કહેવાનું. પછી કે પોતે ચિંતન કર્યું નહીં, આપણે દુનિયા અમે ન જોવું, તું તારે તારે કરવું એટલું કર. કોકને કહીને આપણે માં આવે તો દીકરીને કહીએ, કોઈ બહુને કહે, કઈ કાંઈ ને કહે, આપણે શું કહું કોઈ નામ જવું જોઈએ, આપણે આપણું કરો ને. એ બોલે, એ જો વિચાર લાંબો ચાલે તો એને સંકેત થાય, પણ લાંબો ચાલતો કારણ કે ઉપદેશ ઉપર જ ચાલે છે. એ વિચારમાંથી અહમ ઉભો થયો, એમાં જ્ઞાનની અંદર અહમ માન્યતા સાથે પોતાનો અહમ જોડાઈ જાય તો એ અહંકારનું સ્વરૂપ થાય, એ જ્ઞાનનું સ્વરૂપ રહેતું નથી, એ મિથ્યાત્વ છે, એનાથી પ્રકાશ ન થાય. આવી રીતે જીવ અનેક વાર સંકેત પ્રાપ્ત કરતા કરતા અટક્યો છે, કંઈક ને કંઈક બાધા આવી છે, લૌકિક માન્યતામાં રોકાઈ ગયો છે, લૌકિક સંજ્ઞામાં રોકાઈ ગયો છે, સમ્યક થવાનો અવસર પ્રાપ્ત થયે પણ એને ગુમાવ્યો છે. જો એ ચિંતનની ધારા લંબાય, જો એ પોતાના ચિંતનની અંદર વધુ સમય સ્થિર રહે તો એને અનુપ્રેક્ષામાં એ જાય, અને અનુપ્રેક્ષામાં જતા એને એમ થાય કે આખા જગતનું સ્વરૂપ જ ભ્રાંત છે, તો એની જે માન્યતા યુગ યુગની છે એ જગત માટેની મનમેળની એ તૂટી જાય. તૂટવાનો એક આરો આવે છે પણ ત્યાં સુધી પહોંચતો નથી. જ્ઞાની કહે છે કે આને માટે આ શાસ્ત્ર તને ઉપયોગી થશે. શાસ્ત્ર મોહને તોડી નાખશે. જો શાસ્ત્રની વાતને તું વિચારણામાં લે તો, જો વિચારણા ન થાય, બોધ મળે અને બોધની વિચારણા ન થાય તો જ્ઞાન પ્રગટે નહીં. બોધ થાય, બોધ સુધી બરોબર છે, બોધ સરસ થયો, સાચો થયો, પણ વિચારણા ન કરી તો પછીનું સ્ટેજ છે જ્ઞાન પ્રગટ થવાનું. એ જ્ઞાન પ્રગટ ન થાય, અને જ્ઞાન પ્રગટ ન થાય એટલે મોહ તૂટે. મોહને પરાસ્ત કરવા માટેનું કોઈ પણ પરિબળ હોય તો જ્ઞાન છે. જ્ઞાન સિવાય મોહને તોડવા માટે જગતમાં બીજું કોઈ ઔષધ નથી અથવા શસ્ત્ર પણ નથી. અજ્ઞાનનું પરિણામ જ્ઞાનથી જ તૂટે, અને આ જ્ઞાન પોતાની જ વિચારણાથી થાય. સદગુરુનું જ્ઞાન ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય એ પોતાનું જ્ઞાન બની શકે ખરું? ખૂબ જ્ઞાન છે એનું, જ્ઞાન એટલું બધું છે, એવા જ્ઞાની પુરુષના ચરણે અમે બેઠા છે. તું આખો જન્મારો ગાળ એના ચરણે, પણ એનું જ્ઞાન તારું જ્ઞાન બની શકશે નહીં. તારી વિચારણામાંથી, એના જ્ઞાનમાંથી મળેલો બોધ અને બોધની વિચારણામાંથી તારી વિચારણા થાય અને જ્ઞાન પ્રગટે તને, એ તારું જ્ઞાન મોહનો નાશ કરી શકે, એ તારું જ્ઞાન તને નિર્વાણ પદની પ્રાપ્તિ કરાવી શકશે. આ અને આ અર્થમાં સમજવાનું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી. એટલે પાત્રતા, ઉપાદાનની યોગ્યતા એ તારી, જ્ઞાન તારું છે. પ્રત્યેક જીવમાં જ્ઞાન ગુણ છે. એ જ્ઞાન ગુણ કોઈનું જ્ઞાન વિકસિત થયેલું એને આધારમાં આવે, અવલંબનમાં આવે, આશ્રય એનો લેવાય, પણ આખરે વિકાસ તો પોતાના જ્ઞાનનો જ થાય. અને પોતાનું જ્ઞાન જ એને પરિણિત થાય તો મોહનો ક્ષય થાય. એને પોતાના મોહને ટાળવો છે. રાગ દ્વેષ અજ્ઞાન પોતાના છે, અનાદિના છે, સંસ્કાર છે, વૃત્તિ છે, સહજમાં લક્ષમાં પણ આવતા નથી અને શેષ જ થઈ જાય છે. બહુ જાગૃતિ પછી પાછા વાળી શકાય છે, તો માર્ગ જાગૃતિનો છે. થાય તો ખરું જ, વૃત્તિઓ સમયે સમયે પોતે ઉદયમાં આવે જ, વૃત્તિ સાથે વિચાર પણ ઉદયમાં આવે. હવે વિચાર આગળ ન વધવો જોઈએ, એને રોકી લેવાય. એ ત્યારે જો જ્ઞાન જાગૃત હોય તો તરત જ એને લાગે કે આ વિચાર યથા યોગ્ય થયો નથી, રોકાઈ જાય, અને પછી એને ટાળી શકે. તો અહીંયા પોતાની યોગ્યતા વધારી શકાય, પોતાની પાત્રતા વધારી શકાય, પોતાની જાગૃતિ વધારી શકાય, એને કહેવાય છે વિવેક, પ્રજ્ઞા. હવે એની સંજ્ઞા એ પ્રજ્ઞામાં રૂપાંતરિત થઈ, હવે એને એક એક અવસ્થા જીવનમાં ઊભી થાય છે. તો માત્ર પેલા સંજ્ઞાથી તણાઈ જતો હતો અને પ્રજ્ઞાથી રોકાઈ જાય છે. સંજ્ઞામાં જ્યાં સુધી જીવ હોય કે ખાવાની સંજ્ઞા થઈ તો એની પાછળ એનો પુરુષાર્થ લાગી ગયો. શું ખાવું, ક્યાં ખાવું, ઘરમાં છે કે નહીં, ન હોય તો બહાર જવું, શું લેવું, શું ભાવે છે, ક્યાં સારું મળે છે, આયનું બધું જેવી જેની બહારની અનુકૂળતા સંજોગોની એટલો એનો પુરુષાર્થ. પણ પુરુષાર્થ કઈ દિશામાં? ખાવાની દિશામાં. વાત પૂરી થઈ ગઈ. સંજ્ઞા જાગી છે આહારની, સંજ્ઞા જાગી છે મૈથુનની, સંજ્ઞા જાગી છે ભયની, સંજ્ઞા જાગી છે પરિગ્રહની. શું કરે જીવ? જીવનભર સુધી પુરુષાર્થ કરે. શેનો કરે? સંજ્ઞાના આધાર ઉપર પુરુષાર્થ કરે. કેમ કે એની વૃત્તિ અનુસાર એની સંજ્ઞા, સંજ્ઞા અનુસાર એનો પુરુષાર્થ. આ સંજ્ઞામાંથી પ્રજ્ઞા કરવી છે. પ્રજ્ઞા એટલે એનાય સંજ્ઞા, પણ વધતા વિવેક, વધતા હેય ઉપાદેય, હિત અહિત, શું કરવું શું ન કરવું, શું શ્રેય શું પ્રેય, શું ઉચિત શું અનુચિત, આ વિચારણા જાગે જીવનમાં. જરાક આગળ વધે, થોડોક આગળ વધે, સંજ્ઞાથી આગળ વધેલો જીવ વિવેકના માર્ગે પ્રજ્ઞા પ્રાપ્ત કરે છે. અને પ્રજ્ઞા પ્રાપ્ત પુરુષ જે છે એ આવા રાગ દ્વેષના પ્રવાહમાં ભલે જન્મોના સંસ્કાર હોય તો પણ ખેંચાતો રોકાય છે. એને તરત જ થાય છે કે ક્રોધ આવ્યો, પણ જે નિમિત્તે ક્રોધ આવ્યો છે આ ક્રોધ કરવા જેવું નિમિત્ત નથી, જરૂર નથી. કોઈ પદાર્થનું નુકસાન થયું તો વિચાર કરે કે પૂતગઢમાં શું થાય, એ જ થાય તો જરાક અટકી ગયો એ કે ના આના આના નિમિત્તે મારે મારા પરિણામ બગાડવા જેવા નથી. કોઈએ બે શબ્દ આપણા માટે કદાચ નબળા કીધા તો એ તરત જ અટકી ગયો કે એણે કીધા ને તો હવે એની સ્થિતિ એવી છે, એની સ્ટેટસ એવું છે, તો એના ધોરણે એના સ્તરે એને વાત કરી એની પાસે શું ભાષા છે, એની પાસે વિચારણાનું લેવલ કેટલું એનું, તો એ લેવલે મારે જવું ને અટકી ગયું. એક એક બાબતની અંદર એને મૂલ્યનો વિચાર થાય, પ્રજ્ઞા આવે એટલે સંજ્ઞાના આધાર ઉપર ચાલવું કે નહીં એ નક્કી કરે. આ શાસ્ત્ર પ્રજ્ઞા આપે છે, શાસ્ત્રનો પાઠ જીવને પ્રજ્ઞાવાન બનાવે છે, વિવેક આપે છે, અને વિવેકી પોતે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એની આંતરિક ભૂમિકા ઊંચી થાય છે. જે અત્યાર સુધી નિમિત્તોના આધારે પ્રવાહમાં તણાઈ જતો હતો હવે તણાતો ભલે તરી ન શકે, ખ્યાલ આવે છે, તરી ન શકે પણ તણાઈ નહીં, તરી ન શકે અને તણાઈ નહીં તો શું કરે, તટસ્થ રહે. હું પ્રવાહમાં તરી ન શકતો તો આપણે પ્રવાહમાં ઝુકાવવું નથી, અને મારે તણાવવું નથી તો પ્રવાહમાં પડાય નહીં, તટસ્થ કિનારે ઊભો ઊભો હું બધું જોયા રાખું. આ તટસ્થ, આ મધ્યસ્થતા, તત્વ પામવા માટેનો એક ગુણ મધ્યસ્થતા. સરળતાથી તત્વનો સ્વીકાર કરવો છે, પણ આ સ્વીકારી શકાય એવું, તરી શકાય એવું અત્યારે મારામાં સામર્થ્ય બળ નથી. પ્રજ્ઞા કામ કરે છે કે આમાં તો હું ખેંચાઈ જઈશ, તણાઈ જઈશ, તો સંસારના પ્રસંગો આવે તો જીવ રોકાઈ જાય કે ભાઈ આપણું કામ નહીં. પણ પ્રલોભન, લાલચ, લોકસંજ્ઞા આવા બધા પરિબળો જોરદાર હોય તો કે જે થવું એ થાય, પણ હું તો જઈશ જ. ખેતરની અંદર ઓલું શિયાળ અને ગધેડું બે ગયા શેરડીના વાડમાં, અને વાડમાં શેરડી ખૂબ ખાધી, પછી ગધેડો કે મને ભૂકવાનું મન થયું. શિયાળે કીધું ભાઈ આ ધંધો ન કરાય, આપણે ચોરી છુપીથી એક તો કોઈના ખેતરમાં આવ્યા છીએ, એનો માલ જમી ગયા છે, હવે તને ભૂકવાનું મન થયું તો પરિસ્થિતિ શું થાય, ઓલો માલિક આવશે દંડા લઈને ફોડી કાઢશે આપણને, પણ ગધેડો કોનું નામ, જેને પ્રજ્ઞા નથી, ના હું તો કહીશ પતિ. અને થયું એવું જ, ઓલો શિયાળ નાસી ગયો અને ગધેડો ભેરવાઈ ગયો બરાબર, માલિક આવી ગયો દંડો લઈને, અને એને ખબર પડી કે આણે શેરડી ખાધી છે. સંસારની અંદર જીવ આવા આવા પ્રલોભનથી, ના હું તો ગાઈશ, ભાઈ તારું ગજું નથી, તું તણાઈ જઈશ, તું જામાં આ પ્રસંગને હાથમાં લેમાં, દૂર રે, તટસ્થ રે. તારામાં જ્યારે તરવાની તાકાત નથી ત્યારે તારામાં એટલી બુદ્ધિ તો હોવી જોઈએ કે ભલે હું તરી ન શકું પણ મારે તણાવવું તો નથી. એમ આ સંસારને પ્રભુ પાર કરવાની મારામાં તાકાત હજી આ જન્મમાં આવી નથી, હજી સદગુરુનો યોગ થયો નથી, મને નાવ મળ્યું નથી, સદગુરુ રૂપી નાવ નથી મળ્યું, હું નહીં તરી શકું, આ પ્રવાહ સામે હું જીક નહીં ઝાલી શકું, મારી શક્તિ નથી, તો હું ઝુકાવીશ નહીં હવે એમાં, કેમ કે મારે તણાવવું નથી. અત્યાર સુધી તણાયો છું, અનંતકાળ સુધી સંસારના પ્રવાહને જોઈને
એની અંદર ઝુકાવ્યું જ છે. હવે આ શાસ્ત્ર સમાગમ થયો, સત્સંગ થયો, સત્સમાગમ થયો અને જ્ઞાનીના વચનોથી મારામાં મતાર્થીપણું ગયું, રાગદ્વેષ અજ્ઞાન ગયા. હવે જો ભલે હું નહીં તરી શકું, કાંઈ વાંધો નહીં, હું એક વસ્તુ કરીશ, તણાઈશ નહીં. જીવ આટલું જો કરી શકે તો પણ સંસારથી બચી શકે છે. માધ્યસ્થતા ભાવ છે વિવેકમાં. માધ્યસ્થ એટલે નિર્ણય થયો કે ભાઈ આ મારે નથી તણાઈ, આપણે તરી શકું એમ નથી, હવે શું કરવું. તો માધ્ય કેટલી સ્થિતિ એવી છે કે જેમાં આપણને લાગે કે મારા પરિણામ બગડે છે, તો માધ્યસ્થ રહેવું. કોઈ વસ્તુ સમજી, આપણે શાસ્ત્ર વાંચવા બેઠા, માધ્યસ્થની વાત, ચાલો તત્વો પ્રાપ્ત કરવાના, કે શાસ્ત્રનું વાંચન કર્યું, હવે આપણને લાગ્યું કે આપણી મતે કામ કરતી નથી, આપણી મર્યાદા આવી ગઈ સમજણની, આપણે હવે આ જ્ઞાનીઓની વાતની ગહનતા પકડી શકતા નથી, તો શું કરવું જોઈએ? ત્યારે એમ લખાય કે આમાં કાંઈ એને ખબર પડતી નથી, આ બધું ખોટું લખ્યું છે, આ બધું બંકસ છે, મધ્યસ્થતા રાખતું, મને સમજ નથી પડતી, મારા મગજમાં વાત બેસતી નથી, મારી બુદ્ધિમાં ઉતરી શકતું નથી, માટે ખોટું છે નહીં, આજ નહીં તો કાલ મને સમજાશે, અથવા જ્યારે અવસર આવે ત્યારે હું કોઈ જ્ઞાની પુરુષ પાસેથી સમજીશ, પણ કહેનાર પુરુષની વાતમાં શંકા નહીં. સમ્યક દર્શનનું એક લક્ષણ છે નિશંકત્વ. જિનેશ્વરે જેટલું કહ્યું છે એટલું બધું હું સમજું છું, તો તું જીન થઈ ગયો હતો. પણ જિનેશ્વરે જે કંઈ કહ્યું છે એમાં મને શંકા નથી, આ મારું સંકેત. તમારા કહેલા વચનમાં શંકા ન થાઓ, તમે કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ. મારી વૃત્તિ આ બનવી જોઈએ, આ મધ્યસ્થ વૃત્તિ, કે હું નથી હજી પકડી શકતો પૂરેપૂરું, પણ પ્રભુ તમારું કહેલું ખોટું ન હોય. તમેવ સત્યમ નિશંકત્વમ. ગૌતમે જ્યારે ભગવાન માટે પ્રશ્ન કર્યા અને ભગવાને એને સમાધાન આપ્યું જીવ છે, ત્યારે છેલ્લું વાક્ય ગૌતમે કહ્યું, પ્રવજ્ઞાની આજ્ઞા માગી, તમેવ સત્યમ નિશંકમ. હે પ્રભુ, આપ જે કહો છો તે જ સાચું છે, નિશંક છે. જમ કહ્યમ પૈવમ જીણમ, જમ જીણમ પૈવયમ, જીને જે કહ્યું છે તે જ સાચું છે. આ સંકિતનું બહુ મોટું પહેલું લક્ષણ નિશંકત્વ. એમાં જે કહેવાયું છે એની મને પૂરેપૂરી જાણકારી નથી, પણ જે કહેનાર છે એની મને પૂરેપૂરી પ્રતીતિ છે. જે કહેવાયું છે એ હું પૂરેપૂરું સમજી શકતો નથી, નથી મને મગજમાં બેસતું, હું એના માટે થઈને બધું સમજી શકું છું એવું નથી, પણ જે કહેનાર પુરુષ છે એમાં મને કોઈ શંકા નથી, એ જે કહે છે તે સાચું જ છે, કેવળ સત્ય છે, સંદેહ રહિત છે, નિશંક છે. આ શ્રદ્ધા, સર્વજ્ઞની શ્રદ્ધા, તો આપણે સર્વજ્ઞ થઈ ત્યારે જ મહાવીરને માનશું, ત્યાર પહેલા નહીં. મહાવીરનું જ્ઞાન તો કેવળ જ્ઞાનની કક્ષાનું છે, અને જીવ હજી 13 ગુણ સ્થાનક પહોંચ્યો નથી, ત્યાં સુધી ક્યાં કેવળ જ્ઞાનમાં હતો. તો એને ચોથાએ જ્યારે સંકિત થયું, પોતાના આત્મતત્વનો જ્યારે અનુભવ થયો, ત્યારે એને એમ થયું કે મારું તો આ બીજ રૂપે છે, આ તો પૂર્ણ રૂપે છે, આ પૂર્ણિમાનો ચંદ્ર છે, મારો તો બીજનો છે, મારી કળાઓ કેટલી હજુ વિકસિત થઈ નથી, કેટલાય અવરોધ છે, પણ આ તો નિષ્કલંક પૂર્ણિમાનો ચંદ્ર છે. તો આમની વાત એ તો પૂર્ણ સત્ય છે. આ નિશંકત્વ, આ નિસંદેત્વ, આ શ્રદ્ધા પુરુષની, સત્યમ એના જેનું જ્ઞાન હું પૂરેપૂરું સમજી ન શક્યો, કંઈ વાંધો નહીં, પણ એ જ્ઞાન કેનાર પુરુષને મને પ્રતીતિ થઈ છે, કે જૂઠું ન બોલે અને એને પક્ષપાત ન હોય, કારણ કે વિતરાગ છે. માત્ર સર્વજ્ઞ નથી, જો ફરીથી, માત્ર જાણકાર નથી. જાણકાર હોય તો ભેખડે ભરાવે, જાણકાર હોય તો ભેખડે ભરાવે. ખૂબ સરસ દર્દનો જાણકાર ડોક્ટર હોય અને એની પાસે સલાહ લેવા જાઓ, હોસ્પિટલમાં ગયા હોય તો સાચું જ કહેશે એવું નહીં. એ એમ કહેશે પહેલાં મારો ખાટલો ભરાવવો જોઈએ, તું આઈસીયુમાં દાખલ થઈ જા, કેમ કે એક જગ્યા ખાલી છે, એ મને પોસાય એમ, તારી વાત પછી કરશું. સાચું જ કહેશે એવું નહીં, જાણતો નથી એવું નહીં, જાણે છે પણ સાચું કહેશે એવું નહીં. વકીલ પાસે ગયા, કરોડો રૂપિયાની આપણી જોખમ છે, અને એને કહ્યું તો એ તરત એમ કે આપણે આમાં અપીલ કરી દેવી જોઈએ, આની અંદર આ કરી દેવું જોઈએ. શું કામ? કે આ ગ્રાહક ખોવો પોસાય એમ નથી. એ નહીં કે આ કેસ આપણે હારી જવાના છે. આ તારી વાતમાં એકય પુરાવો નથી, આ વાત સત્ય થઈ શકે એમ જ નથી. વર્તમાન કાયદાની દ્રષ્ટિએ તું જીતી નહીં શક, એનો કહે. એ દસ દસ વર્ષ સુધી આપણને લંગરાવ્યા કરે, અને પછી જ્યારે કેસ હારી જાય ત્યારે કે જો ઓલો જજ હતો ને એ આવી ગયો, ઓલાએ એને લાંચ આપી, આને આમ કર્યું, અને તેમ ગમે તેમ હોય. આપણે કંઈક આ તો મોટો જાણકાર હતો, બીજાએ કીધું કે તને આજે લાગે છે, પણ દસ વર્ષ પહેલાં આને ખબર જ હતી કે તારા કેસમાં કંઈ ફાવા એમ નથી. તો જાણકારી છે એટલે સાચું છે એમ ન માનવું. જૈન દર્શન તો કેટલું જબરજસ્ત વાત કરે છે કે અમારો દેવ વિતરાગ છે, માત્ર સર્વજ્ઞ નથી, એક કરુણાનો અવતાર છે. અને કરુણાનો અવતાર છે એટલે એને જૂઠું બોલવાનું કોઈ કારણ નથી, અને એને કોઈ પક્ષપાત ન હોવાને કારણે એ મારા તારા કરીને કઈ વસ્તુ કોઈને કહે ને કઈને નહીં કહે એવું બનવાની કોઈ સંભાવના નથી. સંકિત સમ્યક દર્શન, સાચું આત્માર્થી પણ એ પ્રાપ્ત થવા માટે આપણને બધું જ્ઞાન થવું જરૂરી નથી, પણ જેને આવું નિર્દોષ પુરુષ છે, જેને આવું જ્ઞાન છે, જેને આવો અનુભવ છે, અને જે આ બધું જાણે છે, એની આપણને શ્રદ્ધા થવી જરૂરી છે, એનું ઓળખાણ થવું જરૂરી છે. અને એનું ઓળખાણ થયા પછી જ્ઞાની પુરુષ કહે છે કે તને સદગુરુ મળી ગયો છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. બોધના રૂપમાં હોય તો એ સદગુરુ છે, પ્રત્યક્ષ હોય તો એનું સ્વરૂપ બોધ જ છે, શરીર નથી. તને સદગુરુ મળી ગયો, પ્રત્યક્ષ કે પરોક્ષની હવે તું ચિંતા નહીં કર, કેમ કે તને આવો સર્વજ્ઞ નિર્દોષ પુરુષ મળ્યો છે. આ સદગુરુનું લક્ષણ છે, આનાથી હવે તારી મુશ્કેલી વધશે નહીં. એ રૂબરૂ મળે તો તું સોનામાં સુગંધ. તું તારી મેળે વિચાર કર, વિચાર તો પામ. આખી આત્મસિદ્ધિની અંદર ન કીધું, અમે કહીએ છીએ આનાથી જ પામીશ તું નહીં. આત્માનું વર્ણન અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખતામ. બીજું કહીએ કેટલું, અમારા જ્ઞાનથી અમે શું કહીએ તને, પણ તારે પ્રાપ્ત કરવું હોય તો કર વિચાર. આ કીધું છે એટલે નહીં, આ કીધું છે એ અમારું સત્ય છે, અમારો અનુભવ છે. તારે તો તારી સુવિચારણામાં લેવું પડશે તો તને જ્ઞાન થશે. તું વિચાર કર, ગજબ છે. જેમ જેમ આ પુરુષની ઓળખાણ થાય એમ આપણને આ કેટલા વિકલ્પ, હું કહું છું ને મને કે પ્રત્યક્ષ પરોક્ષનો વિકલ્પ સમી ગયો, અને કેટલાય ને હજી 20-20 વર્ષ સુધી એમાંથી જ નવરાન જ થતા, હજી એને એમ થાય બધું કરતા હોય ને આપણને સદગુરુ ક્યારે મળશે, આપણને સદગુરુ ક્યારે મળશે? વિકલ્પ જ નથી. સદગુરુ મળશે ક્યાંથી? મારી મુમુક્ષુતા દ્રઢ થશે તો સદગુરુ તો આંગણે આવીને ઉભો રહેશે, મારે ક્યાં ગોતવા જવું છે? બરોબર, એમાં એને એટલું સરસ કીધું, 12-13 ગાથા આપણે ભણી ગયા, પણ હજી બધું લક્ષમાં ન બેસે. એને પરોક્ષ જીનના ઉપકારની જ જરૂર છે, પ્રત્યક્ષ સદગુરુની જરૂર શું છે? કે જે જીને સમજાવ્યું છે એ સમજાવવાનું છે, સદગુરુ શું સમજાવવાનું છે? સદગુરુના ઉપદેશથી શું સમજવાનું છે? જીનનું સ્વરૂપ સમજવાનું છે. તો જીન તો પરોક્ષ છે, તો કલ્યાણ શેનાથી છે? જીનના સ્વરૂપથી છે કે સદગુરુથી છે? જીનના સ્વરૂપથી કલ્યાણ છે. સમજીએ જીન સ્વરૂપ, સમજીએ ગુરુ સ્વરૂપ નથી કીધું. 12મી ગાથા, સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. જીન તો પ્રત્યક્ષ પરોક્ષ છે, એ પરોક્ષને જ તારે સમજવાનો છે, અને તારા કલ્યાણનું કારણ એ પરોક્ષ જ છે, પ્રત્યક્ષ નહીં. આ પ્રત્યક્ષ તો તને પરોક્ષનું સ્વરૂપ શું છે એ સમજાવવા માટે છે. તો આખરે શું સમજીએ? મારે જીન સ્વરૂપ જ પ્રાપ્ત કરવાનું છે, કેમ કે જીન છે નિજ સ્વરૂપ. સાથે ગાથા મૂકી છે આત્મસિદ્ધિમાં કે જીન આત્મ સ્વરૂપ છે એટલે જીન નિજ સ્વરૂપ છે. તો તે પામે નિજ દશા, જે જીનને સમજે છે તે પામે છે. તો કરવાનું શું છે પાછું? કે પરોક્ષને જ પામવો છે. તો આ વિકલ્પ જે હતા, ચર્ચા ખોટી, અણસમજણ પ્રત્યક્ષની, એ તૂટી ગઈ. આખી વિકલ્પ વયો ગયો. હવે હવે પરોક્ષ મહાવીર છે કે પરોક્ષ કૃપાળુદેવ છે, બધું સરખું છે. પણ મહાવીરને સમજાવનાર, વિતરાગ દર્શનને સમજાવનાર, કૃપાળુદેવના વચન રૂપે ગુરુ હાજર છે, ભલે પરોક્ષ હોય. પણ એ પરોક્ષ ગુરુ પરોક્ષ જીનને સમજાવે છે ને, પ્રત્યક્ષ ગુરુ પણ શું સમજાવત? પરોક્ષ જીનને. સદગુરુના ઉપદેશ પણ સમજાય ન જીનરૂપે સમજાવવાના હતા. સદગુરુ મળે પ્રત્યક્ષ તો શું સમજાવે? જીનનું. તો જીન તો પરોક્ષ છે. હવે પરોક્ષ સદગુરુ મળ્યો તો એનાથી સમજવાનું શું છે? જીનનું સ્વરૂપ સમજવાનું છે. સમજીએ જીન સ્વરૂપ, જીન સ્વરૂપ એ જ નિજ સ્વરૂપ છે. જીન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ થવાને તેહનો કયા. આ બધા જ શાસ્ત્રો એટલા માટે કીધા છે કે જે જીનનું પદ છે એ જ નિજનું પદ છે. જો જીનપદ ઓળખાય તો નિજપદ પ્રાપ્ત થાય. એટલી બધી ચમત્કૃતિ છે, એટલી બધી કે આ પકડાતી નથી, અને ખોટા બુદ્ધિવાદમાં એ લઈ જાય છે, તર્ક કર્યા કરે છે, શબ્દની ભંજાળમાં પડે છે, કલ્પનાની અંદર પડે છે. આની અંદર આમ થાય, આત્મસિદ્ધમાં આશ ગાથામાં આમ, જે સમજવાનું છે એ રહસ્ય પકડાતું નથી. કે આત્મસિદ્ધિમાં જ જે પ્રત્યક્ષની વાત કરી છે એ જ આત્મસિદ્ધિમાં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદ મિટાવી દીધા છે. પરોક્ષ એ પણ પ્રત્યક્ષ જેટલો જ સામર્થવાન છે, અને પ્રત્યક્ષ એ એટલો જ પરોક્ષ છે. જો તારામાં યોગ્યતા નથી તો પ્રત્યક્ષ એટલો જ પરોક્ષ છે. આ વાત આખી વહી જાય છે, આની અંદરથી ઊભી નથી થતી. અને આજે આપણે લગભગ જોઈએ છીએ તો બધે વાત આ ઊભી થાય છે. અને કેટલાય મુમુક્ષુ હજી આમાંથી ભલે બોલ બોલ ગમે એ કરે, પણ મનમાં હજી આ કે આપણને ખટકો કે પ્રત્યક્ષ સદગુરુ મળ્યા. હું કૃપાળુદેવ મને મળ્યા છે, પણ પ્રત્યક્ષ સદગુરુ મને મળ્યા. અરે આની તોલે આવે એવો કોઈ પુરુષ નથી, શું ચિંતા કરેસ? આની હારમાં બેસે એવો કોઈ છે? એટલે આખરે એને ખબર નથી. એ પ્રત્યક્ષ મળશે તો આ પરોક્ષને સમજાવી નહીં શકે, કારણ કે એને માટે 837 માં કીધું છે કે એ પ્રત્યક્ષ કેવો હોવો જોઈએ. સર્વવીરતી હોવો જોઈએ, છઠ્ઠે ગુણ સ્થાનકમાં હોવો જોઈએ, આ એનું સ્થાન છે. એ તો છે નહીં એકનું, હવે પોતાના ઘર રાખીને બેઠા છો. કોણે છોડ્યું છે બધું? કોણે વૈરાગ્ય લીધો છે? કોણે આરંભ સમારંભ છોડ્યા છે? સર્વવીરતીપણું ક્યાં છે? વિચરે ઉદય પ્રયોગ કોની પાસે છે? ઈચ્છા પ્રયોગ ચાલે છે, આયોજન પ્રયોગ ચાલે છે, પ્લાનિંગ છે. ડબ્બાના રૂપમાં કોણ છે? હે, આપણે તો કેવી રીતે જજમેન્ટ લેવું? આપણે અત્યારે ચોથાનું જજમેન્ટ તો લેતા નથી, પણ એમ કહીએ છીએ કે સદગુરુની વ્યાખ્યા કૃપાળુદેવે 10મી ગાથામાં પરિપૂર્ણ રીતે આપી દીધી છે, અને એમાં કદાચ ન સમજાય તો 837મો પત્ર આપી દીધો છે. એટલે એ તો ગુણસ્થાનકનો જ છે ક્રમ, કે છઠ્ઠે ક્યારે આવે? ચોથે હોય તો જ છઠ્ઠે આવે. એટલે આપણે અત્યારે ચોથા છઠ્ઠાના વિવાદમાં ન પડીએ. પણ આ વાત જો પકડાય આપણને કે જે કીધો છે એ મળે, તો નાચો ઊભા થઈને કે મળી ગયો સદગુરુ. પણ નથી મળ્યો ને, ભ્રાંતિની અંદર અવસર ગુમાવીએ છીએ અને કૃપાળુ દેવને ગૌણ કરતા જઈએ છીએ. આ કોઈ સમજણની વાત નથી, સમજણ નથી. આનાથી, આના પરોક્ષપણાથી શ્રેષ્ઠ મળે એવો બતાવો. આ પરોક્ષ છે એનાથી પણ શ્રેષ્ઠ, જેમ આપણે એમ કહીએ કે આપણે પરોક્ષના આધારે બેઠા છીએ. આપણે બેઠા છીએ કોના આધારે? પરોક્ષ ગુરુના, પરોક્ષ ગુરુ. પરોક્ષ જીનની વાત તો જુદી થઈ ગઈ. આપણને પરોક્ષ જીન તો હજી સમજાવનાર પ્રત્યક્ષ સદગુરુ મળે કે ન મળે, પણ પરોક્ષ સદગુરુ મળ્યો છે આવી શ્રદ્ધા કરી છે કે પરોક્ષ સદગુરુ મળ્યો છે, અને પરોક્ષ સદગુરુની એટલી તાકાત છે કે પ્રત્યક્ષથી પણ જોરદાર છે. આવી જાય છે.
માત્ર પ્રત્યક્ષ પણ કલ્યાણ ક્યાં છે? આગળ ગાથા આવશે.
કૃપાળુદેવ લખે છો કે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. કે તારી મુમુક્ષુતા જો હશે, તારી યોગ્યતા હશે, તો દ્વાર બંધ થતું નથી, બીજો દરવાજો ખુલ્લો છે. આ વાત કોઈ પકડાવવા તૈયાર નથી, એ નીચો ઉતરતો નથી, ના એના વિના હાલે જ નહીં. પણ આ કૃપાળુદેવે ગાથા લખી છે, એનું શું કરવું? તો એનાથી તું ચડ્યો? એણે કહ્યું છે કે તને શાસ્ત્ર પણ આધાર બની શકશે. એણે કહ્યું છે કે તે નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું એ કથન શાસ્ત્રમાંથી મળે છે, માનો. સેના માટે? રે આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને આત્માને ઓળખવો છે, શીઘ્ર પ્રાપ્ત કરવો છે, તો શું કરવું? નિર્દોષ નરનું કથન માનો, માનો. ના નથી પાડી, ક્યાંય ના નથી પાડી. દરવાજો ખોલ્યો છે કે પ્રત્યક્ષ સદગુરુ હોય તો સોનામાં સુગંધ, અને ન હોય તો શાસ્ત્ર પણ એક માર્ગ છે. પણ બધી જ વાત કેના લક્ષે છે? શિષ્યના લક્ષે. આત્મસિદ્ધિની બધી જ વાત શિષ્યને. તું પેલા તારી મુમુક્ષુતા અને તારું શિષ્યપણું એ બરોબર સાચવીને વાત કર, પછી એના આધાર ઉપર છે. તો એક પ્રત્યક્ષ સદગુરુ આવો જબરજસ્ત પરોક્ષ જીન કરતા પણ એનો ઉપકાર મોટો છે, એવી ગાથા કીધા પછી આ 13મી ગાથા આવી. અને 13મી ગાથામાં કીધું, ગુરુને મૂકી દીધા બાજુ ઉપર, જે જીનેશ્વર કરતા પણ જેનો ઉપકાર પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એવો ઉપકાર કીધો જે સદગુરુનો. એ પછીની ગાથામાં કે છે કે આવો યોગ ન હોય તો હાલે. એના પછીની જ ગાથામાં કહ્યું કે આવો યોગ ન હોય તો પણ ચાલે. કે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આવો પ્રત્યક્ષ સદગુરુ યોગ અમે કીધો કે જીનેશ્વર કરતા પણ માન એ પણ ન હોય તો પણ તને શાસ્ત્ર બરોબર છે. તો શાસ્ત્ર શું થયું, પરોક્ષ જીન થયા કે બીજું કઈ? વાત પકડાય છે? વાત બેસે છે ને? પણ સુપાત્રજી શરત મૂકી છે, સુપાત્રજી. હવે પાત્રતા તો આપણી કે બીજાની? જેને આધાર શાસ્ત્રનો લેવો છે એની પાત્રતા. હવે એની પાત્રતામાં મધુભાઈ હમણાં એક જરા સરસ ગાથા કીધી કે પ્રત્યક્ષ સદગુરુ હશે તો પોતાની પાત્રતા નહીં હોય તો, કે પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ. હાલ પ્રત્યક્ષ આવી ગયો પણ તારી પાત્રતા નથી તો તારી દશા ના થઈ, કોઈ
ઉપકાર નથી,
કોઈ ઉપકાર નથી. ખૂબ વિચારી વિચારીને જુદા જુદા પાસાનું ચિંતન કરીને વાતને સમજવી. મોક્ષ માર્ગની અંદર જ્યારે આવો પરમ કૃપાળુ દેવનો યોગ થયો છે અને આત્મસિદ્ધિ જેવું અલભ્ય આ કાળની અંદર આ શાસ્ત્ર હાથમાં આવ્યું છે તો આનું ચિંતન આપણું જરાય નબળું ન થવું જોઈએ. જો જેમ થતું જશે એમ આ જીવની મોક્ષ પાત્રતા વધતી જશે, મુમુક્ષુતાની યોગ્યતા વધતી જશે. કઈ ન હોય તો આત્મસિદ્ધિની ગાથા લઈને વિચાર કરો. આપણો વિચાર ન ચાલે તો આવું જ્યાં વિવરણ વધારે છે ખૂબ સરસ, એ વિવરણનો આધાર લો. કેટલા બધા વિકલ્પો મુનિશ્રીએ આપ્યા છે, એક ગાથા ઉપર દસ દસ પાના વાંચો તો એક દિવસમાં પણ તમારા વંચાય નહીં. વાંચો, સામાયિક લઈને બેસી જાઓ કે એટલીસ્ટ અંતર મુહૂર્ત સુધી તો એ જ વાંચો તો એક ગાથા એ માંડ પૂરી થશે. ન સમજાય તો ફરીથી વાંચો, કેમ કે એણે ને એણે એટલું બધું અંદર ઉદાહરણો આપ્યા છે, દ્રષ્ટાંતો આપ્યા છે, દલીલો આપી છે, તર્ક આપ્યા છે, વ્યવહારની ચાવીઓ પણ આપી છે કે તું વિચાર, ફરીથી વિચાર. આ સદગુરુએ દરવાજો ખોલી દીધો એમ કહે છે. કરોડોના ઝવેરાત કરતા પણ શાસ્ત્ર કિંમતી છે અને કહે છે પણ જગતમાં નમૂના જાત જાતના છે. મારા સાહેબ કહે છે કે જગતમાં જાત જાતના નમૂના છે, એને કઈ પહોંચાય એમ નથી. આગળ
જ્ઞાની પુરુષોએ કહેલા શાસ્ત્રો જે શાસ્ત્રો છે એને હું નિત્ય નમસ્કાર કરું છું, વંદન કરું છું, ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક બહુમાન કરું છું. આ સંસારમાં સારભૂત કંઈ હોય તો જ્ઞાની પુરુષના વચન છે. આવી સદાને જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શન કહ્યું છે. સમ્યક દર્શન આપવાની ચીજ નથી, સમ્યક દર્શન અંતરની અવસ્થા છે. અંતર ભેદાઈ જાય છે, દર્શનમાં અનંતકાળથી અડ્ડો જમાવી બેઠો છે, તે દર્શનમાં બિસ્તરા પોટલા ઉઠાવીને ચાલ્યો જાય છે. વલ્લભભાઈને બ્રિટિશરોએ કહ્યું હતું કે અમે તો તમને સ્વતંત્રતા આપવા તૈયાર છીએ પણ તમે રાજ્ય કરી શકો એવું અમને લાગતું નથી. વલ્લભભાઈએ હાથ જોડી કહ્યું, સાહેબ અમે રાજ્ય કરીએ કે ન કરીએ, કપાઈને મરીએ કે ગમે તેમ કરીએ, પણ તમે તમારા બિસ્તરા પોટલા ઉપાડી ચાલવા માંડો, અમારું જે થવાનું હશે તે થશે. એ મર્દ હતા. આપણે દર્શનમોને કહી શકીએ ખરા કે તારા બિસ્તરા પોટલા ઉઠાવ, આવું કહેવાની આપણે હિંમત અને તાકાત કેળવવી જોઈએ. સર્વ જગતમાં સારભૂત એવા આ શાસ્ત્રનો જન્મ અરિયંત પરમાત્માના મુખમાંથી થયો છે અને ચાર જ્ઞાનના ધણી એવા ગંધર્વોએ એને ગૂંથણી કરી છે, રચના કરી છે અને વિશાળ 12 અંગો પ્રગટ થયા છે. અનેક અર્થોથી એ ભરેલો છે અને મુનિરૂપી વૃષભોએ એ ભાર ખેંચેલો છે. મુનિને વૃષભની ઉપમા આપી, વૃષભ એટલે બળદ, અને બુદ્ધિમાન પુરુષોએ તેને ધારણ કરેલ છે. એ મોક્ષનું અગ્ર દ્વાર છે, એ વ્રત ચારિત્ર તેનું ફળ છે, ન્યાય ભાવને પ્રગટ કરનારો પ્રદીપ છે. એવા સત્શાસ્ત્રોને અમારા વારંવાર નમસ્કાર કરજો.
સત્શાસ્ત્રનો અરીસાની ઉપમા આપી છે. પોતાનું મુખ જવા માણસો અરીસાનો દર્પણનો ઉપયોગ કરે છે. બહેનોએ બહાર જવું હોય તો ત્યારે દર્પણ સામે જુએ છે, ભાઈ બહાર હોર્ન વગાડ્યા કરે અને 5 મિનિટમાં આવું છું કહી અડધો કલાક દર્પણ છોડે નહીં ને, આ એ પાંચ મિનિટ પૂરી થાય જ નહીં. નાની પુરુષો કહે છે કે ઈસ ધન કી કોણ બડાઈ, દેખતા નહીં મેં મીટી મિલાઈ. જેની બડાઈ છે એમાં દર્પણમાં આપણને આપણા મુખને જોવા જઈએ છીએ, આકૃતિને જોઈએ છીએ, પછી દર્પણ એક બરાબર છે, દર્પણ કહે બરાબર છે, તમે નક્કી નથી કરતા પણ તમારું બરાબર દર્પણ બરાબરપણું દર્પણ નક્કી કરી આપે છે. તેમ આપણી જાતને અંદરથી જોવી હોય તો અમારે કોની સામે જોવું? તો કહ્યું કે આગમ રૂપી અરીસામાં જોવું. અંદર ક્રોધ છે, અહંકાર છે, માયા છે, લોભ છે, કામ વાસના અને ઈર્ષ્યા છે, દ્વેષ અને અજ્ઞાન છે, તે કેટલા છે અને એ ડાઘા કેટલા ઓછા થયા? વીર વિજયજી મહારાજે ગાયું કે તું જ આગમ અરીસા અરીસો જોતા રે લોલ. સંતો તો સંસ્કૃતમાં પણ બોલ્યા, માગધીમાં પણ બોલ્યા, ગુજરાતી અને હિન્દીમાં પણ બોલ્યા, પણ આપણે ન જાગ્યા, તે ન જ જાગ્યા. આપણા ઉપર કેટલી કૃપા તેઓએ કરી છે. પ્રભુ, તમારો આગમ રૂપી અરીસો, શાસ્ત્ર રૂપી અરીસો જોતા અમને લાગે છે કે અમે અસલમાં તમારા જેવા છીએ, પણ અમારા ઉપર ડાઘા ઘણા ડાઘા પડ્યા છે. કામનો ડાઘ, ક્રોધનો ડાઘ, અહંકારનો ડાઘ, ઈર્ષા, અજ્ઞાન અને મિથ્યાત્વનો ડાઘ, કષાય અને પ્રમાદના ડાઘ, અમારા આત્મા ઉપર આવા અનેક ડાઘા છે. અમને દેખાતા ન હતા પણ તમારા આગમ રૂપી અરીસામાં અમે જેવું ત્યારે દેખાણા. શાસ્ત્રો આ કામ કરે છે.
બસ અહીંયા ફરી બે ત્રણ વાત મુનિશ્રીએ મૂકી દીધી. પહેલા તો કહ્યું કે સંસારમાં કંઈ પણ સારભૂત હોય તો આવા જ્ઞાની પુરુષોના, અનુભવી પુરુષોના વચનો છે, અને એની શ્રદ્ધાને જ જ્ઞાની પુરુષોએ સમય. પત્રાંક 751 સંકિત અને આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના કયા છે? એના પહેલો પ્રકાર આપ્ત પુરુષના વચનની શ્રદ્ધા, આ સંકિતનો પહેલો પ્રકાર છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. હવે કેટલાક અણસમજુ લોકો, એ વ્યવહાર સંકેત છે, પણ શું તું મહિંડો છું, તારી શું કેપેસિટી, હેસિયત શું? વ્યવહાર સંકેત જ નિશ્ચય સંકેતનું કારણ. તો નિશ્ચય બોલ્યા કરે, મુખથી જ્ઞાન વધે અને અંતર છૂટ્યોના. આવા બધા નમૂના જગતમાં તો જાત જાતના છે ભાઈ. જે સંકેત છે, ત્રણેય સંકેત વિતરાગ પુરુષોએ કહ્યા છે. કૃપણદેવ લખે છે ત્રણેય સત્કારવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે. કોણે કહ્યા છે? આ વિતરાગ પુરુષો કહ્યા છે. તો એમાં વ્યવહાર સંકેત છે અને નિશ્ચિત સંકેત છે. આવા ભેદ કરીને તારું અજ્ઞાન એ તું દેખાડો કરે છે, બીજું કાંઈ નથી. તો કે છે જ્ઞાની પુરુષોએ એને સમ્યક દર્શન કીધું છે. બીજામાં કહે છે કે સમ્યક દર્શન એ અંતરની અવસ્થા છે. એ અંતરની અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થાય કે અંતરની અંદર દર્શન મોહ છે એને જાકારો આપવાની જ્યારે સાહસ પ્રગટે કે તું જા, પછી જે હશે ભલે અમારું વ્યવહાર સંકેત હોય, નિશ્ચય નથી પણ ભલે અમારું વ્યવહાર, પણ એકવાર દર્શન મોહ તો જવો જોઈએ. એટલે અમારી સમજણ, અમારી માન્યતા, અમારો આગ્રહ, અમારો મત એ નહીં, પણ જ્ઞાનીનો મત સાચો એ અમારું વ્યવહાર સંકેત છે. ભલે વ્યવહાર સંકેત રહ્યો, પેલા તું જા અહીંથી, દર્શન મોહને કહે છે. નિશ્ચય સંકેત નથી ભલે નથી, પણ તારા બિસ્તરા પોટલા તો ઉઠા. કેટલી જબરજસ્ત વાત કરી છે કે વ્યવહાર સંકેત લઈને બેસી જા, કે સારભૂત હોય તો જગતમાં જ્ઞાનીના વચન છે, આપણા અભિપ્રાય નથી. ત્રીજામાં કીધું છે કે આ શાસ્ત્રોનો જન્મ એ તો અરિહંત પરમાત્માના મુખથી થયો છે. અને કેટલી ઉપમા આપી છે, કેટલી સરસ, કે ગણધરોએ એની ગૂંથણી કરી છે અને મુનિઓએ વૃષભ એટલે બળદિયાની જેમ એની પરંપરાનો ભાર ખેંચ્યો. આટલા વર્ષો સુધી આ શાસ્ત્રોની પરંપરા ચલાવનાર કોણ છે? આચાર્ય. એ કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, હરિભદ્રાચાર્ય, એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, એ યશોવિજયજી, આનંદગનજી, આ બધા બળદિયાની જેમ ખેંચ્યું છે. શું ખેંચ્યું છે? વિતરાગના આ જ્ઞાનના મારને, એના ગાડાને, એ જ્ઞાનના ગાડાને આ બધાએ ખેંચ્યું છે. તો આ બધું જે છે એ અનેક અર્થથી ભરેલા છે. આ શાસ્ત્રને અમારા નમસ્કારો. આ શાસ્ત્ર જેવી તેવી ચીજ નથી. અને પછી કહે છે શાસ્ત્ર તો અરીસો છે. બહાર જવું હોય તો આપણે બરોબર છીએ, આપણે વ્યવસ્થિત છીએ, એ પ્રમાણ કોણ આપે? અરીસો. આપણે મોઢું ધોયું, લૂછ્યું, બરોબર છે. આપણે દાઢી કરી, બરોબર છે. ક્યાંય ક્ષતિ રહી નથી ગઈ, એ પ્રમાણ કોણ આપે? આપણે ચાંદલો કર્યો બરોબર છે, આનું પ્રમાણ કોણ આપે? વ્યવહાર જગતમાં સરસ પહેરી લીધું, સાડી બરાબર પહેરાણી છે, આ ડ્રેસ બરાબર પહેરાણો છે, આ પિન બરાબર લગાવી ગઈ છે, 50 પ્રકારના આપણે નખરા છે, આ બધાનું પ્રમાણ કોણ આપે? તો કે છે શાસ્ત્રો જેમ વાંચીશ એમ શાસ્ત્રો હરીસા જવાય, કેટલાય ડાઘ તને નહીં દેખાય, રાગના દ્વેષના પ્રમાદના આ બધા ડાઘ છે, એ તને આગ્રહના વાસનાના એ કઈ તને નહીં દેખાય, તને એમ લાગશે કે તું તો નાઈ ધોઈને સ્વચ્છ તૈયાર થઈ ગયો છે, રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીરો કોના, શાસ્ત્ર વાંચીશ ત્યારે ખબર પડશે કે હે જીવ, આ શરીર ગમે તેટલા શિક્ષણથી શિક્ષિત કર્યું છે, ગમે તેટલા સંસ્કારોથી સંસ્કારિત કર્યું છે, પણ હજી આની અંદર ડાઘા છે, કસાઈના ડાઘા છે, વાસનાના ડાઘા છે, રાગદ્વેષના ડાઘા છે, હજી પક્ષપાત છે, મતાર્થપણું છે, આ બધું કોણ બતાવશે? આગમ રૂપી હરી છે, તારું ચરિત્ર નિર્મળ છે, હે આત્મ સ્વરૂપ તું નિર્મળ છો, કેવો નિર્મળ, જેમ યશવીજી ગાયું કે સ્ફટિક જેવો છો, તો તારું સ્વરૂપ કયા પત્રમાં કીધું છે? જેમ નિર્મળતા અરે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ તે વીરજીને ગાયો રે પ્રબળ કસય અભાવ. ભગવાને તો કહ્યું છે કે આ તારો નિર્મળ સ્વભાવ એ તારે જોવો હોય, સ્ફટિક જેવો નિર્મળ તું છો, પણ કસાયનો અભાવ થાય એ ધર્મથી થાય, એ કર તો તને તારું શુદ્ધ સ્વરૂપ જોવા મળશે. તો તારું સ્વરૂપ તું નિર્મળ છો, સ્ફટિક જેવો છો, એક પણ ડાઘ નથી સ્ફટિકને, કોઈ રંગ નથી, જે છે એ સંગનો છે, કોણ બતાવે? આગમ, આગમ અરીસા જેવા છે, આગમ દર્પણ જેવા છે, તને તારા અંતરમાં રહેલા તારા સ્વરૂપમાં કેટલાક ડાઘો એવા છે કે જે આપણી સ્થૂળ દ્રષ્ટિએ લક્ષમાં આવતા નથી, પણ અંતરદ્રષ્ટિ કરતા એ લક્ષમાં આવે કે મારામાં હજી આ ઉણપ છે, આવી હજુ નિર્મળતા ચિત્તની થઈ નથી, હજુ કંઈક આ લેવું તો ને ત્યાં કંઈક અંદર વાસના આવી જાય કે આની કંઈક પાસેથી પ્રાપ્તિની ઈચ્છા થાય, કોક મળે ને એની પાસેથી મેળવવાની ઈચ્છા થાય, આ તરત જ ચિત્તમાં અશુદ્ધિ આવી ગઈ, આપણે નિર્મળ રહી શક્યા નહીં. આ આગમ બતાવે છે કે તને હજુ આવા અનેક પ્રકારના, તો ત્યારે થાય આગમ જોવાથી પ્રતીતિ થાય કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. સાહેબ આ દોષ જોવા માટે અરીસો ક્યાંય મળે છે બજારમાં? તો કે હા મળે છે, શાસ્ત્રો આગમ રૂપી અરીસો છે, અરિયંત ભગવાનના મુખેથી પ્રગટ થયા છે, ગણધરો એને વિશાળ કર્યા છે, વિવેચના આપી છે, ભાષ્ય રચ્યા છે, ટીકા રચી છે, ચૂર્ણી રચી છે, વિવેચનો કર્યા છે, અને મુનિઓએ એનો ભાર ગ્રહણ કર્યો છે અત્યાર સુધી, બળદની જેમ, બળદની જેમ આ શાસ્ત્રોનો પ્રવાહ અને મુનિઓએ ખેંચ્યો છે. આ છેલ્લો આપણા હાથમાં ભાનુવીજીજી મહારાજ મુનિનો એક પ્રવાહ આપણા હાથમાં છે, બળદની જેમ એને આગમની વાણીને ખેંચી છે. શાસ્ત્રો હરીસા જેવા છે, માટે શાસ્ત્રોનું બહુમાન કરવું. પ્રત્યક્ષ સદગુરુ ભલે રહ્યા, પણ જ્યાં સુધી તને યોગ થયો નથી, એનું મર્મ રહસ્ય સમજાવનાર કોઈ પુરુષ મળ્યો નથી, ત્યાં સુધી તારા ડાઘા કાઢવા માટે અરીસો છે. તારે નિર્મળ થવું હોય તો માર્ગ છે, અને એ છે શાસ્ત્ર. પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર. વિશેષ અવસરે.